તારીખ 7/5/1996 શ્રી સ્વનુભૂતિ દર્શન પ્રશ્ન નંબર 1 અને 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2
સ્વનુભૂતિ દર્શન ગ્રંથમાં પૂજ્યભાઈ છે પ્રશ્ન કર્યો છે કે પૂજ્ય ગુરુદેવના વચનામૃતમાં ઓમ સહ પોતાના હાથે એટલા શબ્દો લખેલા છે એમાં શું કહેવું છે? સમાધાન. ઓમ એ ભગવાનની વાણી છે. ઓમ ધ્વનિ નિરક્ષરી હોય છે. આપણે જે અક્ષરાત્મક બોલીએ છીએ એવી ભગવાનની વાણી નથી હોતી, પણ ઓમકાર નાદ જેમ કોઈ સંગીતનો નાદ હોય છે એમ ઓમકાર નાદનો મધુર ધ્વનિ હોય છે વાણીમાં. જીનવાણીનો ગુરુદેવને બહુ પ્રેમ હતો. જીનવાણી પ્રત્યે ગુરુદેવને બહુ પ્રેમ હતો એટલે તેમને ઓમ સહજ ચિદાનંદ એમ આવતું અંદર ભાવમાં. સહજ ચિત સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા છે. આત્મા છે, આત્માનું એ સ્વરૂપ છે. ઓમનું વાચ્ય પણ આત્મા છે. ઓમ વાચક શબ્દ છે અને એનું વાચ્ય પણ આત્મા છે. અને સહજ ચિદાનંદ એ પણ આત્માનું સ્વરૂપ છે, ચિત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. તનો દો થાય છે તે સંધિ થતા. સહજ ચિદાનંદ એવા આત્માને તું ઓળખ. મુમુક્ષુની ભૂમિકામાં આ ઉપદેશ છે કે તું સહજ ચિદાનંદ એવા તારા સ્વરૂપને, આત્માને એટલે તારા પોતાના સ્વરૂપને તું ઓળખ. પહેલું કામ ઓળખવાનું છે, નિર્ણય કરવાનું છે અથવા ભાવભાષણ કરવાનું છે. પહેલું કામ એ કર. તે શેનાથી ઓળખાય? તો કહે છે કે આ ઓમથી ઓળખાય છે. શું શેનાથી ઓળખાય છે? તો કે ઓમથી ઓળખાય છે. ભગવાનની વાણીથી આત્મા ઓળખાય છે. ઓળખવામાં વાણી નિમિત્ત પડે છે. ભગવાનને ઓળખાણ તો જ્ઞાન કરે છે પોતાનું, પણ વાણી નિમિત્ત પડે છે. ગુરુદેવને ઓમનો ભાસ પણ થયો હતો. એવો જે ઓમકાર છે, ઓમકાર નાદ છે, એ ઓમકાર નાદનો બે વાર ભાસ આવેલો કે પોતે જાણે ભગવાનની ઓમકાર નાદરૂપ વાણી સાંભળી રહ્યા છે એવો ભાસ આવેલો. પૂર્વમાં વાણી સાક્ષાત સાંભળેલી આગળના ભાવમાં, એટલે વર્તમાન ભાવમાં પણ એમને ઓમકાર નાદનો ભાવ ભાસેલો, નાદ ભાસેલો. હવે પ્રશ્ન કરે છે મુમુક્ષુ કે સહજ ચિદાનંદ આત્મા ઓમકાર ધ્વનિ દ્વારા ઓળખાય? ભગવાનની ઓમકાર ધ્વનિ સાંભળે સમૂહ શરણમાં ત્યારે સહજ ચિદાનંદ એવો આત્મા પોતાનો આત્મા ઓળખાય? સાંભળતા સાંભળતા ઓળખાણ થાય એમ કે છે. તો બેન્સને ઉત્તર આપે છે કે આત્મા સહજ ચિદાનંદ છે તે ઓમકાર ધ્વનિ દ્વારા ઓળખાય છે. ઓળખાય છે એટલે નિમિત્ત પડે છે, પોતાને ઓળખવાની યોગ્યતા થાય. અને આ બાજુ ભગવાનની વાણી એ આત્માને બતાવતી હોય, દર્શાવતી હોય ત્યારે એમાં નિમિત્ત થાય છે. ભગવાન આત્મા સહજ ચિદાનંદ છે તેને ભગવાનની વાણી ઓળખાવે છે, દર્શાવે છે. ઓળખાવે છે એટલે દર્શાવે છે અથવા ઓળખાણ કેમ થાય એવી વિધિ એમાં આવે છે. એવો ઉપાદાન નિમિત્તનો સંબંધ છે. ઓળખે છે ઉપાદાન પોતે, અને વાણીમાં કેમ ઓળખવું એ વિષય ચાલે છે, એટલે ઉપાદાન નિમિત્તનો ત્યાં સંબંધ થાય છે. ઓમ ઓળખે તે આત્માને ઓળખે, ઓમ ઓળખે તે આત્મા, કેમ કે ઓમ છે એ આત્માનો વાચક શબ્દ છે, એનો વાચ્ય આત્મા છે. ઓમ શબ્દનું વાચ્ય છે તે આત્મા છે. ઓમકાર દ્વારા બધું ઓળખાય છે. પછી આત્મા ઓળખ્યો એને બધું ઓળખ્યું, આત્મા જાણ્યો તેને બધું જાણ્યું. અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરે છે, તેમાં ભગવાન સાક્ષાત મળે, ભગવાનની વાણી મળે અથવા ગુરુની વાણી મળે ત્યારે આત્માને ઓળખે. જીવ તો અનાદિકાળથી પરિભ્રમણ કરે છે, એ જીવનું ઉપાદાનમાં શક્તિ તો અનંત છે. આત્માને ઓળખવાની પણ શક્તિ છે, આત્માને અનુભવ કરવાની પણ શક્તિ છે, અને આત્માને પરિપૂર્ણ કેવળ જ્ઞાનમાં પ્રગટ કરવાની પણ શક્તિ છે. પણ ત્યારે ઓળખે કે કાં તો ભગવાન સાક્ષાત મળે ત્યારે, ભગવાનની સાક્ષાત વાણી મળે અથવા ગુરુની સાક્ષાત વાણી મળે ત્યારે, સાક્ષાત જોઈએ ત્યારે આત્માને ઓળખે. આવો ઉપાદાન નિમિત્તનો સંબંધ છે. અર્થાત એવો વાણી સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમ કહીને એમ કહેવું છે કે કોઈ અજ્ઞાનીની વાણી આત્માને ઓળખવામાં કે અનુભવવામાં નિમિત્તનું હોઈ શકે નહીં, એમાં એ નિમિત્તપણું પણ નથી. તેના તે શબ્દો હોય તો પણ, જે વાણીના શબ્દો દ્વારા આત્મા ઓળખાયો હોય જ્ઞાનીની, એ જ જ્ઞાનીની વાણીના તે જ શબ્દો હોય, પણ અજ્ઞાની એ શબ્દો કહે બોલે અને બીજા કોઈને આત્માનો ઓળખાણ કે અનુભવ થાય એમ નથી બનતો. જ્ઞાનીની વાણીમાં જ એ નિમિત્ત હોય છે. નિમિત્તપણું પણ જ્ઞાનીની વાણીમાં છે. તો કે એ કેવી રીતે, એમાં ફેર શું, શબ્દો તેના તે, પછી ફરક કઈ જાતનો, કે કહેનારનો સાક્ષાત પણ અહીંયા લીધું છે એટલે એ વાણીમાં કહેનારના ભાવની ઝલક આવે છે, એટલે વાણીનો રણકાર ફરી જાય છે. ફેર ક્યાં પડે છે? રણકાર ફરી જાય છે, ટોન બદલાઈ જાય છે. શું ટોન બદલાઈ જાય છે? જેમ કે એક જ વાત કોઈ પોતાના પ્રિયજનને કહે અને એ જ વાત કોઈ પોતાના અપ્રિયજનને કહે ત્યારે વાત તો તેની તે જ કરે છે, પણ ટોન બદલાઈ જાય છે કે નથી બદલાતો? હે, ટોન બદલાઈ જાય છે કે નહીં? એક નોકરી કરનાર માણસ છે, એ વાતચીત કરવાની એની પદ્ધતિ એના ઉપરી સાહેબ, એના બોસ સાથે જેવી હોય છે એવી જ વાતચીત કરવાની પદ્ધતિ પટ્ટાવાળા સાથે નથી રહેતી. ફરક પડે છે ત્યાં? ફરક પડે છે કે નહીં? વાત તો વાત છે પણ કહેવા કહેવામાં ફેર પડે છે. એ રીતે જ્ઞાનીની વાણીમાં આત્મા, જ્ઞાની આત્માને જોતા જોતા અને આત્મભાવે પરિણમતા પરિણમતા આત્માને કહે છે. ફરીથી જ્ઞાની આત્માની વાત કરે છે ત્યારે આત્માને, આત્માને કહે છે, આત્માને દર્શાવે છે ત્યારે આત્માને જોતા જોતા અને આત્મા આત્મભાવે પરિણમતા પરિણમતા આત્માને કહે છે. જેને આત્માનો અનુભવ નથી, ભલે વિદ્વાન મોટા હોઈ શકે, સાક્ષર હોઈ શકે, પંડિત હોઈ શકે, પણ આત્મા જોયો નથી, તો તે જ શબ્દો દ્વારા, જેવા શબ્દો જ્ઞાનીઓએ કહ્યા, શાસ્ત્રોમાં રહ્યા હોય એવા શબ્દો, શું એ જ શબ્દો દ્વારા આત્માને કહે, પણ એ આત્માને જોતો નથી અને આત્મભાવે એનું પરિણમન પણ ચાલતું નથી. તેથી જ્ઞાનીની વાણીમાં જે રણકાર હોય છે, જે ભાવાત્મકતાનો પ્રદર્શન થાય છે, પ્રસિદ્ધ થાય છે, એ અજ્ઞાનીની વાણીમાં પ્રસિદ્ધ થતું નથી. આ ફરક પડે છે. એટલે નિમિત્તપણું ત્યાં છે, જ્ઞાનીની વાણીમાં બીજાને જ્ઞાન થવાનું નિમિત્તપણું છે, અજ્ઞાનીની વાણીમાં બીજાને જ્ઞાન થવાનું નિમિત્તપણું બિલકુલ નથી. જ્ઞાનીની વાણીમાં તે નિમિત્તત્વ 100% છે અને તે જ શબ્દો હોવા છતાં અજ્ઞાનીની વાણીમાં એ નિમિત્તત્વનો 1% પણ નથી, 5% પણ નથી. આવો મોટો ફેર છે. હા, પછી તો કહેનારના ભાવો ઉપર જોર જાય, વાણીના માધ્યમથી એના ભાવો પકડાય. ભાવો પકડવાનું વિશેષ માધ્યમ તો વાણી છે અને એમના ચહેરા ઉપરના ફેરફારો છે, બે માધ્યમ છે અને બંને પૂતગળના પર્યાયો છે. વાણી પણ પૂતગળની પર્યાય છે અને મુખમુદ્રા પણ પૂતગળની પર્યાય છે, પણ જીવના ભાવ ત્યાં જ્ઞાનીના આત્માના ભાવનો નિમિત્ત નૈમિત્તિક ત્યાં સંબંધ છે. એટલે તે દ્વારા તે ભાવોનું ગ્રહણ થાય છે, એમને સીધું ગ્રહણ થતું નથી. એવો વાણી સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ગુરુદેવને જીનવાણીનો કોઈ જુદી જ જાતનો પ્રેમ હતો. જુઓ, ભેંસરીની ચર્ચામાં જે વિશેષ લાભ થાય એવી કોઈ વાત હોય તો એ જ આવશે, વારંવાર આવશે કે ગુરુદેવને એમણે ઓળખાતા, ગુરુદેવ દ્વારા એમને પોતાને પણ આત્મજ્ઞાન થયું હતું અને એ ગુરુદેવને જેટલા સમજ્યા એટલું બીજું કોઈ કદાચ નથી સમજી શક્યું. એટલે ગુરુદેવને શું શું હતું એવી ગુરુદેવ સંબંધીની અનેક વાતો બેંસરીની ચર્ચામાં, બેંસરીની વાણીમાં સમજવા મળશે. આપણે ભલે ગુરુદેવને જોયા છે, સાંભળ્યા છે, પરિચય પણ કર્યો છે, છતાં પણ જરા વધારે ઊંડાણથી જેમનું જ્ઞાન એ વિષયમાં કામ કરતું હતું એ સંબંધે કેટલીક પ્રસાદી, જ્ઞાન તો જ્ઞાન છે પણ વાણીમાં જે કાંઈ આવી શકે એવી કેટલીક પ્રસાદી એમની વાણીમાં આવી છે એ આ ગ્રંથમાંથી મળશે. શું કહે છે કે ગુરુદેવને જીનવાણીનો કોઈ જુદી જ જાતનો પ્રેમ હતો. પ્રેમ હતો એમનો લીધો, એમની ક્વોલિટી પણ કોઈ વિશિષ્ટ પ્રકારની હતી, એવો જીનવાણીનો એમને પ્રેમ હતો. તેમને અંદરથી સહજ શ્રુતનો પ્રેમ હતો. શ્રુત કયો કે જીનવાણી કયો, એ સ્મૃતનો પ્રેમ હતો અને તેથી પોતે લૌકિક શિક્ષણ બહુ જ સામાન્ય લીધું હોવા છતાં અંદરથી શ્રુત જ્ઞાનનો દરિયો એમને ઉછળેલો. દરિયા જેવું શ્રુત જ્ઞાન હતું. જીનવાણીમાંથી એમણે ઘણા ગંભીર અને ઊંડા રહસ્યો ખોલ્યા. કેમ કરતા ખોલ્યા? કે જીનવાણી પ્રત્યે એમને જે પ્રેમ હતો, સત્શ્રુત પ્રત્યે એમનો જે પ્રેમ હતો, એ પ્રેમના કારણે અંદરથી જ્ઞાન પ્રગટ થવા લાગ્યું હતું. નિર્મળ નિર્મળ જ્ઞાન પ્રગટ થવા લાગ્યું હતું અને એ નિર્મળ શ્રુત જ્ઞાન જેમ જેમ એ પ્રેમ વધતો ગયો, જેમ જેમ એ સત્શ્રુતનો અભ્યાસ વધતો ગયો, તેમ તેમ એ જ્ઞાન પણ ખીલતું ગયું. જેમ ફૂલ, કમળનું ફૂલ હજાર પાંખડીવાળું હોય ને ખીલતું જાય, એમ અહીંયા સમ્યક જ્ઞાન પણ ખીલતું ગયું એવું સ્પષ્ટ જોવામાં આવે છે. પ્રેમ એટલે એમને જીનવાણી વાલી લાગતી હતી. પ્રેમ થાય ત્યારે શું થાય? વાલો લાગે. જેના ઉપર પ્રેમ હોય એ પ્રિય લાગે, માનું લાગે. હવે મુમુક્ષુએ પ્રશ્ન કર્યો છે સામે કે ગુરુદેવ પૂર્વે સાંભળીને આવ્યા હતા ને એવો ઓમકારનાદ સિમંદરનાથ ભગવાનની સમોસરણમાં સભામાં સાંભળીને આવેલા, ત્યારે ઉત્તર આપ્યો છે કે હા, પોતે પૂર્વે સાંભળીને આવ્યા હતા. એક અભિક્ષણ જ્ઞાન ઉપયોગ શાસ્ત્રમાં આવે છે. શાસ્ત્રમાં એવું વર્ણન આવે છે કે કોઈ કોઈ શ્રુત જ્ઞાનીને અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ અભિક્ષણ હોય છે. એવું શ્રુત જ્ઞાન ગુરુદેવને અંતરમાંથી આવતું હતું. ઠીક, શાસ્ત્રમાં શબ્દ આવે છે અભિક્ષણ જ્ઞાન ઉપયોગ. એ અભિક્ષણ શબ્દનો શબ્દ તો શબ્દ છે, પણ એનો ભાવ બેસરીને ભાષો એવો એમને ગુરુદેવનો જ્ઞાનનો ભાવ પણ એવો જ ભાષો. જે અભિક્ષણ જ્ઞાન ઉપયોગ છે એનો જે ભાવભાષણ થાય એવું ભાવભાષણ એમણે ગુરુદેવના જ્ઞાનમાં થયું. હો, ગુરુદેવને પણ અભિક્ષણ જ્ઞાન ઉપયોગ જાણે વર્તે છે. શું કેવું કાઢ્યું છે? અભિક્ષણનો એક વિશિષ્ટ પ્રકાર છે, હવે એક જાતિ છે એવી, એને અભિક્ષણ કહે છે. હા, એક શબ્દ છે, પણ કોઈ અલૌકિક પ્રકાર છે જ્ઞાનના ઉપયોગનો. એ એક ચમત્કારિક વિષય છે. જેમ કે સમયસાર વાંચતા વાંચતા એક દ્રષ્ટાંત લઈએ, બે દ્રષ્ટાંત લઈએ આપણે. મને જે ખ્યાલમાં આવ્યા છે એના ઉપરથી, અત્યારે યાદ આવે છે એના ઉપરથી, કે સમયસારને 308, 9, 10, 11 ચાર ગાથા, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની શરૂઆતની ચાર ગાથા એક સાથે છે. આ ચાર ગાથામાં ની ટીકા કરતા અમૃતચંદ્રાચાર્ય ક્રમ નિયમિત શબ્દનો પ્રયોગ કર્યો છે. સંસ્કૃતમાં ક્રમ નિયમિત એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. એ ક્રમ નિયમિત શબ્દ ઉપરથી અનુવાદ કર્યો ક્રમબદ્ધ. અનુવાદ કરવાનું કામ વિદ્વાનોનું છે અને વિદ્વાને એનો ક્રમ બધે વર્ષ અર્થ કર્યો, બીજો ભાષાંતર કર્યો, અર્થ કર્યો એટલે સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાંતર કર્યું. એ ક્રમબદ્ધ શબ્દ વાંચ્યા પછી ગુરુદેવના અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગમાં એટલું બધું અંદરથી નીકળવા માંડ્યું. હું અંદરથી નીકળવા જ માંડ્યું. લગભગ 150 પડખાથી એમના ઉપર પ્રવચનો આપ્યા. 8-8, 10-10 કલાક પ્રવચનો ચાલ્યા એક શબ્દ ઉપર, ક્રમબદ્ધ એવા એક શબ્દ ઉપર 8-8, 10-10 કલાક સુધી પ્રવચનો ચાલ્યા. અને 150 જેટલા પડખાથી એ વિષય એમણે ખોલ્યો. શબ્દ એક અને જ્ઞાન ભંડારમાંથી 8-8, 10-10 કલાક ચાલે એટલી વાતો નીકળી. એ સામાન્ય જ્ઞાનનો વિષય નથી, એ અભિક્ષ જ્ઞાન ઉપયોગ, એની લબ્ધિ કયો. ગુરુદેવને સ્વજ્ઞાનની લબ્ધિ હતી. એ શાસ્ત્ર જાજા હતું, વિદ્વાન પંડિતો સાથે ભણ્યા નહોતા, માગધી સંસ્કૃત પણ ભણ્યા નહોતા, છતાં માગધીને સંસ્કૃતના અર્થ આવડતા હતા. તો સાત ચોપડી ભણેલા એ જમાનામાં ઉમરાળામાં, બસ પછી દુકાને બેસી ગયા. પણ અંદરથી જ્ઞાન ઉત્પન્ન થયું. એવો જ એક બીજો ચમત્કાર છે નિયમસારની 15મી ગાથામાં. નિયમસારની 15મી ગાથામાં જે કારણ શુદ્ધ પર્યાય એટલો શબ્દ પડ્યો છે, એ શબ્દનો ભાવ ત્યાં ટીકાકાર મુનિરાજે એટલો સ્પષ્ટ નથી કર્યો જેટલો ગુરુદેવે પોતાના અનુભવથી સ્પષ્ટ કર્યો છે. અને એવો વિષય અધ્યાત્મનો, એવો સૂક્ષ્મ અને પરિણમનનો વિષય, અધ્યાત્મનો વિષય કોઈ જ્ઞાનીઓએ ખોલ્યો હોય જેટલો ગુરુદેવે ખોલ્યો છે, એવો કોઈ પૂર્વના આચાર્યોએ ખોલ્યો હોય કે જ્ઞાનીઓએ ખોલ્યો હોય એવું ઉપલબ્ધ સાહિત્યથી જોવામાં આવતું નથી. છે કે હોય તો આપણે જોઈએ, કૃપાળુદેવના વચનોમાં ક્યાંક ક્યાંક એનો સંકેત આવે છે, ગુરુદેવે ખોલીને બતાવ્યો કે જો અહીંયા આમ કહે છે, અહીંયા આમ કહે છે, આમાં કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ આવે છે. શું બધા જ્ઞાનીઓને, આચાર્યોને, મુનિઓને અનુભવ ગોચર હોય છે, પણ વાણીમાં એવું સ્પષ્ટપણે આવવું એવું બધાથી બનતું નથી. એવો કોઈ પુણ્ય યોગે એ વિષય બહાર આવી જાય ત્યારે કોઈને કોઈ જીવોને એનાથી હિત સધાઈ જાય છે, એવું નિમિત્ત પડે છે. એવા અનેક પ્રકારો ગુરુદેવે મહાન પરમાગમોમાંથી ઘણી વાતો ખોલી છે. એમણે 47 શક્તિઓનું જે વર્ણન કર્યું છે એ પણ ગુરુદેવે અજબ ગજબનું કર્યું છે. એ શક્તિઓ વાંચીને એવું વર્ણન હજી સુધી કોઈએ કર્યું 2000 વર્ષમાં એ જોવામાં આવતું નથી, કોઈ ઉપલબ્ધ સાહિત્યમાં તો નથી. જે શૈલી અને જે આત્માને પ્રસિદ્ધપણે દેખાડ્યો છે એ પ્રકાર, એ બધું જોઈને પૂજ્ય બહેનશ્રીને તો ખૂબ જ પરિચય હતો. પોતે સતતપણે એમના સાનિધ્યમાં વ્યાખ્યાનો સાંભળ્યા છે એટલે એમણે એમ કહ્યું કે ગુરુદેવને અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ હતો. છતાં એ શબ્દનો અર્થ જોવો હોય તો આપણા પેલા જીનેન્દ્ર શબ્દકોષ છે એમાંથી કાઢી રાખજો, જોઈ લેશો. તેમને જીનવાણીનું એટલું બહુમાન હતું કે વાણીનો અર્થ કરતા થાકતા જ નહોતા. જીનવાણીનો સ્વાધ્યાય કરતા એમને થાક લાગે એવું નહોતું દેખાતું. કેટલી વાર તો 3-3 ડિગ્રીનો તાવ હોય અને વ્યાખ્યાન એવું ને એવું ચાલતું હોય, ન સાંભળનારને ખબર પડે કે 3 ડિગ્રીના તાવમાં વ્યાખ્યાન ચાલે છે, ન પોતાને ખ્યાલ હોય કે ત્યારે 3 ડિગ્રી તાવ શરીરમાં છે. એટલો જીનવાણી પ્રત્યે એમને એટલું બહુમાન હતું કે વાણીનો અર્થ કરતા થાકતા જ નહોતા. શાસ્ત્રોના અર્થો તેઓ શ્રીની વાણીમાં એક ધારા નીકળ્યા કરતા હતા. અર્થો એટલે ભાવો, અહીંયા લેવો શાસ્ત્રોના ઊંડા ગહન ભાવો. શું બેનશ્રી તો એમ પણ કહેતા કે જેમ કુંદકુંદ આચાર્ય અમૃતચંદ્રાચાર્યના પેટમાં જઈને એમના ગાથાઓમાંથી ભાવો બહાર કાઢ્યા છે, ગુરુદેવ પણ એમ કહેતા, ગાયના આવમાંથી જેમ દૂધ દોઈને બહાર કાઢે એવી રીતે, એમ ગુરુદેવે મહાન આચાર્યોના ગ્રંથોમાંથી આચાર્યોના ભાવોને એમના પેટમાં કરીને બહાર કાઢ્યા છે. એવો જ કોઈ એમનો અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ હતો કે આગમના આચાર્યોના વચનો એમની સામે આવે ત્યારે એમનું જ્ઞાન ઠેઠ સેંકડો હજારો વર્ષ પહેલાં થયેલા આચાર્યોના પેટ સુધી પહોંચી જાય કે આ કહેવા શું માગે છે, આમ કહેવા માગે છે. એવી રીતે જ્ઞાન એમનું ફરી વળતું. હા, કૃપાલદેવને એવું હતું, આગમનું એક વચન વાંચતા તો અમને લખ્યું છે, અમારો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળે છે. એવી એક ચમત્કારિક લબ્ધિ હોય છે. કોઈ કોઈ વિશેષ પ્રજ્ઞાવંત મહાત્માઓને એવી શ્રુતની ચમત્કારિક લબ્ધિઓ હોય છે. એ તો બાહ્ય દ્રષ્ટિએ એનો મહિમા ઘણો થાય છે. અંતરદૃષ્ટિનો વિષય એવો છે કે પોતાનો જે શુદ્ધ આત્મા છે, સિદ્ધ સ્વરૂપે પોતાનો જે આત્મા છે, એમાં જે ઉપયોગ શુદ્ધ થાય, એમાં લીન થઈને જે ઉપયોગ શુદ્ધ ઉપયોગ પ્રવર્તે છે, વર્તે છે, એ શુદ્ધ ઉપયોગમાં બધી લબ્ધિઓ સમાઈ જાય છે. બારમાં એવી લબ્ધિ કોઈ જ્ઞાનીને ન હોય તો પણ બધી લબ્ધિઓ એમાં સમાઈ જાય છે. જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયમ શુદ્ધોપયોગમાં સમાય છે, એમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિઓ પણ એ શુદ્ધોપયોગમાં સમાઈ જાય છે. એ અંતરદૃષ્ટિવાળાને સમજાય છે, બાહ્યદૃષ્ટિવાળાને આ બધું બહારથી સમજાવવું પડે. જુઓ, આવ્યું પણ થતું હતું, આવું પણ થતું હતું, આવું પણ થતું હતું, પણ એ સામર્થ્ય છે શુદ્ધોપયોગનું, એ સામર્થ્ય છે આત્માની સાધનાનું, એ સામર્થ્ય છે. શાસ્ત્રોના અર્થો તેઓ શ્રીની વાણીમાં એક ધારા નીકળ્યા કરતા હતા. વ્યાખ્યાન આપે ત્યારે એક શબ્દમાં આખું બ્રહ્માંડ ખડું કરતા હતા. જો ઠીક, કેવું કેવું દેખાણું છે, આખા વ્યાખ્યાનમાં આખું બ્રહ્માંડ ખડું કરતા હતા ને, એક શબ્દમાં આખું બ્રહ્માંડ ખડું કરતા હતા. કેવી રીતે શબ્દો સાંભળ્યા છે એમને, એક શબ્દમાં આખું બ્રહ્માંડ દેખાણું છે, એવો એમને પોતાને ગુરુદેવની વાણીનો મહિમા આવેલો. ગુરુદેવની વાણીનો આટલો મહિમા તો ગુરુદેવનો મહિમા કેટલો. વાણી તો પૂદગળાત્મક છે, ગુરુદેવનો આત્મા તો ચૈતન્યાત્મક છે. ગુરુદેવનો મહિમા કેટલો કે એ ગુરુદેવનો મહિમા પણ બે હદ, એની કોઈ હદ હોઈ શકે. જેને જે જ્ઞાની ગુરુથી આત્મલાભ થાય એની મહિમાની એમને હદ હોય શકે તો ગણીજી ને ગુરુદેવથી લાભ થયો. કેવો મહિમા કર્યો કે ગુરુદેવ તો અનંત તીર્થંકરોથી પણ અધિક છે. બેહદ વાત થઈ ને, અનંત એટલે બેહદ, એક તીર્થંકર નહીં, કરોડો બજ તીર્થંકર નહીં, અનંત તીર્થંકર. તો કે એનાથી પણ વધારે બોલો, હવે કેવું છે? એવો બેહદ મહિમા આવ્યા વિના રહે નહીં. એક શબ્દમાં વ્યાખ્યાન આપે ત્યારે એક શબ્દમાં આખું બ્રહ્માંડ ખડું કરતા ઓમકારનું બહુમાન સહેજે હતું. ગુરુદેવશ્રીને ઓમકારનું બહુમાન તો સહેજે હતું. જીનવર તે જીવ અને જીવ તે જીનવર એમ વારે વારે સહેજે તેમના હૃદયમાંથી આવતું હતું. એમનું હૃદય વાંચે છે હવે, મેન્સે એમનું ગુરુદેવનું હૃદય વાંચે છે કે એમના હૃદયમાંથી એમ આવતું હતું કે આ જીનવર છે એ જીવનું સ્વરૂપ છે, જીવ છે એ જ જીનવર સ્વરૂપે છે. બપોરના સમયે લગભગ 4 વાગ્યાના સમયે ટેપ ચાલતી હતી. ટેપ પૂરી થયા પછી બધા પ્રણામ કરવા અંદર વંદન કરવા જાય ગયેલા અને બધા લગભગ રવાના થઈ ગયા. પછી ખાસ 5-7-10 માણસો હોય તો ઊભા રહીએ, બાકી તો બધા સૌ ને ત્યાં ચાલતા થઈ જાય. તો થોડાક માણસો ઊભા હતા, હું પણ ઊભો હતો. તમને સુગંધી વાત ચાલી, કેમ રહે છે, શક્તિ કેટલી છે, નબળાઈ કેટલી છે, ફલાણું છે, આમ છે. તો અહીંયા કાંઈ ખબર પડતી નથી, લાગે કંઈ આમ છે ને તેમ છે. ડાક્ટર કહે કે અહીંયા કાંઈ ખબર પડતી નથી, શરીરની બીમારીની અમને આત્મામાં કાંઈ ખબર પડતી નથી, એટલે બીમારીની અસર આવતી નથી. નહીંતર માણસને તો તરત મન ઉપર અસર થાય, બીમારી થાય પોતાને હું. ઘરમાં એક જણને બીમારી આવે ત્યાં અહીંયા ટેન્શન આવવા માંડે, ઘરના સભ્યો બીમાર થાય ત્યાં લોકોને ટેન્શન આવે છે. એ તો પોતાની બીમારીની કાંઈ મને ખબર પડતી નથી કે એમ બોલતા બોલતા એમ કહી દીધું કે આ દરવેજ કોઈ એવું છે કે શું. પોતાના સ્વદ્રવ્યનું આશ્ચર્ય પોતાને થતું હતું કે આ દ્રવ્ય જ કોઈ એવું છે કે શું. એટલે એમની પોતાની આત્માની મસ્તીમાં શરીરમાં બીમારી હોય ત્યારે પણ એટલી આત્માની મસ્તીમાં એ રહેતા હતા. તેમનું દ્રવ્ય જ એવું હતું એટલે સહેજે આવું આવતું હતું. એમને જે વાણીમાં પ્રકાર આવતો હતો એ દ્રવ્ય જેવું હતું. તેઓ બધાને ઓમ લખી દેતા, શાસ્ત્ર આપે એટલે અંદરમાં ઓમ લખી દેતા. એ ગુરુદેવની સિગ્નેચર હતી, એ પોતાનું નામ નહોતા લખતા. હા, ત્યારે આ એક્ટર કે નેતા કે અભિનેતા કોઈને સિગ્નેચર આપો કાંઈ એટલે પોતાનું નામ લખી દે, ઇનિશિયલ કરીને છેવટે ટૂંકા અક્ષરમાં. પણ ગુરુદેવ ઓમકાર લખી દેતા હતા. ઓમકાર એટલે આત્મા, આત્મા એ જ એમનું સિગ્નેચર હતી. તેઓ બધાને ઓમ લખી દેતા, કોઈને ઓમ સહજ ચિદાનંદ પણ લખી દેતા, એટલો પણ લાંબો પણ લખી દેતા હતા. એ પહેલા વચનામૃતમાં ગુરુદેવ પ્રત્યેની બહેનશ્રીની ભક્તિ અને બહુમાન કેટલું હતું એ વિષય પણ સહેજે આવ્યો. બીજો પ્રશ્ન, તીર્થંકરની સભામાં લાખો કરોડો જીવ હોય પણ તેમાં તીર્થંકરનો જીવ તો કોઈક જ હોય ને, શું વાત આવે? તીર્થંકરની સભામાં હજારો જીવનો હોય, લાખો જીવનો હોય, કરોડો જીવ હોય, ક્ષેત્ર કેટલું? 12 યોજનની ત્રિજ્યા જેટલું, એટલે 24 યોજનનો ડાયામીટર હોય. એ સમવસરણ છે, એ ગોળાકાર હોય છે, રાઉન્ડ, અને એને એનો વ્યાસ ડાયામીટર, એટલે એને ગુજરાતીમાં વ્યાસ કહે છે. ભાગને ત્રિજ્યા કહે છે. એ 12 યોજનની હોય. પછી શ્રી મંડપ હોય છે. બાર યોજનની સભા કદાચ શ્રી મંડપ, બાર યોજનનો, બાર યોજનની એમાં આ કરોડો સ્થાનમાં 70 લાખની વસ્તીમાં એમ થાય કે વસ્તી વધી ગઈ, વસ્તી ખૂટી ગઈ જાણે. અને 600 કરોડની વસ્તીમાં આખું અત્યારે દુનિયા આપણી પથરાયેલી છે. ત્યારે સમોસરણ તો ભારતના અમુક ભાગમાં એક 12 યોજન એટલે માપી લ્યો ને એટલું છે. એક મોટું સિટી હોય, મોટું એક શહેર હોય, એટલો ક્ષેત્રફળ સમજો એરિયા છે, એ મોટા શહેર જેટલો જ ગણાય. એમાં કરોડો જીવ કેવી રીતે રહે? લાખો કરોડો આવે એટલે કંઈ ગપ્પું નથી માર્યું. સમોસરણની અંદર અતિશય હોય છે, એટલે ત્યાંના ક્ષેત્રમાં પણ અવગાહન શક્તિ હોય છે, એટલે ત્યાં ગળદી ન થાય. આ તો ક્ષેત્રના પ્રમાણમાં માણસ વધી જાય તો ધક્કા મૂકી થાય ને ગળદી થાય, ત્યાં એવું ન થાય. એ કોઈ એવો જ અતિશય હોય છે કે ગમે એટલા જીવો આવે એની જગ્યા થઈ જાય. ઠીક, કરોડો જીવ હોય છે, લાખો તો કેવડી થાય, કેવડી થાય પછી સભાની અંદરમાં બેસે. જે જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એ 500 ધનુષ ઊંચે ભગવાનનું જ્યાં બિંબ, ચૈતન્ય બિંબ છે, ભગવાનનો આત્મા શરીરને આત્મા છે, એ લેવલ ઉપર 500 ધનુષ ઊંચે બધા કેવળી ભગવાનના આત્માઓ આકાશમાં સમશ્રેણીએ ઉપર બિરાજમાન થઈ જાય. સભામાંથી સીધું જ એમનો જેવું કેવળ જ્ઞાન પ્રગટ થાય ધ્યાનસ્થ અવસ્થામાં, એટલે અધર્વ્યા જાય, એ જ ખડગાસને કે એ જ પદ્માસને ફેરફારથી આવીને, અને નવા જીવો આવતા જાય. એવી રીતે લાખો કેવળીઓ થાય ને લાખો બીજા જીવ પછી સભામાં આવતા જાય. એ લાખો કરોડો જીવ હોય તેમાં પણ તીર્થંકરનો જીવ તો કોઈક જ હોય ને, એવો પ્રશ્ન પૂછવાથી તીર્થંકરના જીવ તો બહુ ઓછા હોય છે. સમાધાન: સમસરણ સભામાં તીર્થંકરનો જીવ તો કોઈક હોય, એ તો કોક જ હોય છે. બધા શ્રોતા તીર્થંકરનો જીવ થોડા હોય એવું તો કંઈ બની શકે નહીં. હંમેશા તીર્થંકર ભગવાન તો અમુક જ થાય, શ્રોતા ઘણા હોય પણ તેમાં તીર્થંકર થનારા કોઈ કોઈ હોય, કોક કોક એમાં તીર્થંકરનારા તીર્થંકર દ્રવ્યો પણ હોય છે. તીર્થંકરનો જીવ અણમૂલ ઉદ્રવ છે, એનું મૂલ થાય નહીં. અણમૂલ એટલે એની કિંમત ન થઈ શકે. શેનાથી કરવી એની કિંમત? એની કિંમત કરવા માટે જગતમાં કોઈ પદાર્થ, બીજો પદાર્થ નથી કે એની કિંમત થઈ શકે. એ તો અણમૂલ ઉદ્રવ છે. તેઓ માર્ગ પ્રકાશનારા છે, તીર્થંકરો છે, એ મોક્ષના માર્ગનું પ્રકાશન કરનારા છે. તેમની વાણી દ્વારા લાખો કરોડો જીવો માર્ગ પામે છે. લાખો તો કેવળીઓ થાય, માર્ગ પામનારા કરોડો કેટલા? સૌથી ઓછા કેવળી થાય, એથી વધારે મુનિઓ થાય, એથી વધારે પંચમ ગુણ સ્થાન વર્તી હોય ને, અને એથી વધારે સમ્યક દ્રષ્ટિ હોય. જેમ જેમ નીચે ઉતરો એમ સંખ્યા વધારે, ઉપર જાઓ એમ સંખ્યા ઓછી, એવો ક્રમ છે. અને મિથ્યા દ્રષ્ટિ એથી વધારે હોય છે સમુદ્રમાં. ટોળા બંધ હોય, એક ઘરમાં 10 જણા હોય તો 5 જ નીકળી પડે. અત્યારે ત્યાં એવું જ છે, ત્યાં ભગવાનની વાણી ચાલે છે 20 તીર્થંકરોને જે જે જગ્યાએ, ત્યાં ત્યાં જે જે કુટુંબો જાય છે એમાં એવું જ બને છે. અનેક જીવો ત્યાં પામે છે, ઘણા જીવો. તેમની વાણી દ્વારા લાખો કરોડો જીવો માર્ગ પામે છે. જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન જ છે. એ સર્વોત્કૃષ્ટ, એથી આગળ પછી કોઈ છે, ઉત્કૃષ્ટ છે નહીં. એવા સર્વોત્કૃષ્ટ જીવ કોઈક જ હોય ને, બધા ક્યાંથી હોય એમ કહે છે. ઇન્દ્ર પણ દેવલોક છોડીને ભગવાનના ચરણમાં આવે છે. દેવલોક છોડીને નીચે મનુષ્યલોકમાં આવે છે, એના રાસ રસાલા સાથે. એ કઈ એકલો ન આવે, કેટલા દેવ આવે એની સાથે? લાખો દેવ આવે. જ્યારે એ ટોળા, લાખો દેવોના ટોળા ઉપરથી મનુષ્યલોકમાં ઉતરે, ત્યારે ઉપરથી ઉતરે ત્યારે ઉપર તો આકાશમાં સૂર્ય પણ છે. વગર વાદળા એમ થાય બધું તો આમ દેખાય નહીં, એમ થાય સૂર્યને અંધારા જેવું કેમ થયું, વાદળા છે નહીં ને, કે વચ્ચે ટોળું આવી ગયું. એટલા દેવો ઇન્દ્રની સાથે આવે. ઇન્દ્ર પણ દેવલોક છોડીને ભગવાનના ચરણમાં આવે છે. ભગવાનના સમોસરણમાં આવે છે એમ ન કીધું, ભગવાનના ચરણમાં આવે છે અને મહિમા કરે છે. કે અમને પુણ્યની મહિમા નથી પણ તમારી મહિમા છે. અમે કંઈ પુણ્યને લીધે નથી આવ્યા. ભગવાન સમંતભદ્ર આચાર્ય છે ને, કૃપાળુદેવ લખે છે કે જેમ જંગલમાં સિંહ એની બોર્ડમાંથી ત્રાડ મારીને નીકળે, બોર્ડ એટલે એની ગુફા, રહેવાનું સ્થાન એને બોર્ડ કહે છે. સિંહ જ્યાં રહેતો એને સિંહની બોર્ડ કહે છે. એની તાકાત નહીં કે ત્યાં જઈ શકે. એ જેમ બહાર નીકળે ત્યારે ત્રાડ મારતો બહાર નીકળે, એમ સમંતભદ્ર આચાર્ય ત્રાડ નાખે છે કે જંગલમાં. આચાર્ય હતા ને, જંગલમાં રહેતા હતા, જંગલના સિંહ જેવા હતા. અને ત્રાડ મારીને શું કીધું કે હે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ જિનેન્દ્ર દેવ, અમે કાંઈ આપનું પુણ્ય જોઈને કાંઈ મહિમા કરતા નથી. આ જે વાત કરે છે ને એ જ વાત કરે છે. એમાં પુણ્ય તો ઇન્દ્રજાલિયાને હોય કે, પણ આપણે એક સમયમાં ઉત્પાદનભાઈ ધ્રુવ 3 છે એવી જે વાત કરી, પદાર્થ એક અને એની પરિસ્થિતિ 3 પ્રકારની ઉત્પાદવી ધ્રુવ, આ એક સમયનું આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન જોઈને અમને આશ્ચર્ય થાય છે અને અમે આપને નમી પડીએ છીએ, આપના ચરણમાં બેસી જઈએ છીએ, એવી વાત કરી છે. કહે છે કે અમને પુણ્યની મહિમા નથી, તમારી મહિમા છે, તમારા ગુણોની મહિમા છે. ભગવાન તો પુણ્ય અને પવિત્રતા બંનેમાં સર્વોત્કૃષ્ટ છે. પુણ્ય પણ એટલું અને પવિત્રતા પણ એટલી, અપાર પુણ્ય અને અપાર પવિત્રતા બંનેમાં સર્વોત્કૃષ્ટ છે. તેમની આગળ બધું ઝાંખું છે. એ તીર્થંકર ભગવાન પાસે બધું ઝાંખું પડી જાય કે એમના જે એમનો જ મહિમા આવે, બીજું કાંઈ દેખાય નહીં. આખા લોકની અંદર સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન છે. આ ભક્તિ કહેવાય. આ બધી પોતે વેંસળી પોતે ભક્તિ પ્રધાન પરિણમનવાળા હતા. જ્ઞાની મહાત્મા તો હતા, લબ્ધિદારી તો હતા, પણ ભક્તિ પ્રધાનતા ઘણી હતી. જ્ઞાન પ્રધાનતામાં બહુ નહીં જતા, હતું જ્ઞાન ઘણું હતું, પણ ભક્તિ પ્રધાનતા બહુ હતી. એટલે એમના વચનોમાં એ વાત વાતે વાતે આવવાની. આખા લોકની અંદર સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન છે. આ તીર્થંકરની સ્તુતિ ચાલે છે. માટે એવા દ્રવ થોડા હોય છે, તેમની વાણી એવી હોય છે કે સાંભળતા કેટલાય જીવો માર્ગ પામી જાય. એ સાંભળતા કેટલાય જીવો માર્ગ પામી જાય એવી વાણી હોય છે. અતિશય ચમત્કારિક વાણી હોય છે. આત્માનું સ્વરૂપ દેખાડે, ચારે પડખેથી એક સાથે દેખાડે, શું પામી જાય એવી રીતે દેખાડે એમ કે છે. શું હાથમાં આમળો દેખાડે, હસ્ત આમલક વત એમ કહેવાય છે. હાથમાં આમળો જોવો સહેલો છે, સહજ છે કે આ આમળો છે એવું જ્ઞાન થાય. એવી રીતે આત્મા દેખાડે છે. એવી રીતે ને એથી વધારે સ્પષ્ટપણે, કેમ કે હાથમાં આમળો જોવે તો જે સાઈડથી આમળો દેખાય એટલો અડધો દેખાય, ગમે એ સાઈડથી જુઓ તો અડધો જ દેખાય ને આખો ક્યાંથી દેખાય, કેમ કે ગોળ છે આમળો. ત્યારે તીર્થંકરની વાણી તો આખે આખો દેખાડે આત્માને, એટલું સ્પષ્ટ વાણીની અંદર આત્માનું સ્વરૂપ એટલું સ્પષ્ટ આવે કે પાત્રતાવાળા જીવો ફટાફટ ધાણી ફૂટે એમ સમ્યક દર્શન પામવા માંડે. તેમનું મકાઈને જાર કડાઈમાં નાખ્યું અને ફટાફટ ધાણી ફૂટવા માંડે એમ ભગવાનની વાણી ચાલતી હોય ત્યારે લાખો હજારો જીવોને ફટાફટ જ્ઞાન દિશા પ્રગટ થવા માંડે. આપણે પણ અનંતવાર ગયેલા, હે, પણ ઊંધાઈ રાખીને બેઠેલા, એટલે પાયમાં નહીં. હવે આ જગાડે છે, હવે જગાડે છે. તેમની વાણી એવી હોય છે કે સાંભળતા કેટલાય જીવો માર્ગ પામી જાય. તેમના અતિશયો જુદા હોય છે, એમના અતિશયો પણ જુદા હોય છે. તેમના દર્શન માત્રથી જીવોના ભાવ પલટાઈ જાય છે. વાણી સાંભળે ને ભાવ પલટાય એમાં શું નવીન છે કે છે. તેમના દર્શન કરે ને ભાવ પલટાઈ જાય. અને એનો મોટો પુરાવો ગૌતમ સ્વામી છે. ગૌતમ સ્વામીએ જ્યાં એમના દર્શન કર્યા, કાલે આપણે સ્વાધ્યાયમાં આમાંથી જ આવ્યું હતું, ગૌતમ સ્વામીએ જ્યાં દર્શન કર્યા ત્યાં ભાવ પલટાવા માંડ્યા. હા, વગર વાણીએ પણ કામ થાય. વાણીથી તો કામ થાય એમાં એ તો વિશેષ વાત થઈ ગઈ. વગર વાણીએ પણ ભાવ પલટાવા લાગે એવી ઉપસમ રસ જરતી મૂર્તિ હોય છે. તો એમની જે મૂર્તિ છે, જીન જિનેન્દ્ર ભગવાન મૂર્તિમંત આત્મ સ્વરૂપ છે. આત્મા તો અમૂર્તિક પદાર્થ હોવા છતાં પણ જિનેન્દ્ર પરમાત્મા છે એ આત્માનું મૂર્તિમંત સ્વરૂપ છે. એટલા માટે તો એમનું દર્શન કરવા આપણે સ્થાપના કરીએ છીએ. પ્રગટ આત્મ સ્વરૂપ જ જોઈ લ્યો. એ દર્શન કરવાથી જીવના ભાવ પલટવા માંડે. મુનિઓનો દર્શન કરીને તિર્યંચોના ભાવ પલટે છે. એ ક્યાં મુનિ ધ્યાનમાં બેઠા છે અને એ ક્યાં તિર્યંચો ઉપદેશ આપે છે. પણ ક્રોધીમાં ક્રોધી પ્રાણી, સિંહ, વાઘ, ચિત્તા, સર્પ, અજગર, હાથી આ બધા ક્રોધી ક્રોધી પ્રાણી છે, થમથમતા ક્રોધ કરીને મારી નાખે લોકો, કારણ વગર ક્રોધ કરીને મારી નાખે લોકો. એવા પ્રાણીઓ મુનિરાજ ધ્યાનમાં બેઠા હોય ત્યાં આવીને છાના મને બેસી જાય, એની શાંતિ જોઈને એને આને શાંતિ આવવા માંડે. બાહ્ય શાંતિ જોઈને અંતર પરિણામ દેખે તો પામી જાય. એટલી ઉપશમ રસ જરતી મૂર્તિ હોય છે. ગૌતમ સ્વામીએ માનસ્તંભ દેખ્યો ત્યાં તેમનું માન ગળી ગયું. માનસ્તંભ જોતા વેત માન ગળી ગયું, એ તો બધાનું ત્યાંથી નીકળે. એ બધાએ પહેલાં માન ગાળી ગાળીને અંદર જાય છે. ભગવાનની અતિશયતા ચારે બાજુ પથરાયેલી હોય છે, એવો અતિશય એમનો આખા સમોસરની અંદર વર્તે છે. માન ગળ્યું આખા સમોસરણમાં, શું એમનો અતિશય એવો છે કે જ્યાં સમોસરણ હોય ત્યાં અમુક એરિયાની અંદર શું 84 યોજન કેવી રીતે કાંઈ લ્યો છે, એટલે આ મથુરા 84 કહે છે ને, હા, 84 યોજનની અંદર ક્યાંય દુકાળ ન પડે, દુર્ભિક્ષ ન પડે, ક્યાંય રોગચાળો ન થાય, વરસાદનો અભાવ ન રહીએ, ગરીબાઈ ન રહીએ, ઘણા અતિશય છે એવા. ભગવાનની અતિશયતા ચારે બાજુ પથરાયેલી હોય છે. માન ગળ્યું તેમાં માનસ્તંભ કારણ નથી, ભગવાન કારણ છે. માનસ્તંભ તો આપણે બનાવીએ છીએ અહીંયા, પણ ત્યાં તો ભગવાન બિરાજે છે સાક્ષાત, એટલે ત્યાં અતિશય વર્તે છે. ભગવાન અતિશય ચારે બાજુ હોય છે. આ માનસ્તંભ આવો છે, જો માનસ્તંભ આવો છે તો ભગવાન કેવા હશે? ઠીક, જેનો કોઈ શ્રીમંત માણસનો ઝાડુ કાઢનારો કરોડપતિ હોય તો સ્ત્રીની એના શેઠની શ્રીમંતાઈ કેટલી, હંજવારી કાઢતો એ કરોડપતિ હોય તો એના શેઠની શ્રીમંતાઈ કેટલી હોય? હે, કેમ કે સાધારણ પગાર છે તો ઝાડુ કાઢે નહીં, કરોડપતિ હોય સામાન્ય પગારમાં તો કામ કરે નહીં, છતાંય કામ કરે ઝાડુ કાઢવાનું, તો એને કેટલો પગાર મળતો હશે ને એનો દેનારાની સંપત્તિ કેટલી હશે? એમ કહેશે કે જેનો માનસ્તંભ આવો એ ભગવાન કેવા હશે? કે માનસ્તંભ પાસે આવતા માન ગળી જાય તો ભગવાન પાસે આવે તો શું થાય? કે આત્મા આખો પલટો મારી જાય. એમ આશ્ચર્ય થતા જ ત્યાં ને ત્યાં માન ગળી ગયું અને બધા આગ્રહો છૂટી ગયા. બધા પૂર્વગ્રહ અને મતમતાંતર જે કાંઈ હતું એ બધું ગૌતમ સ્વામીને છૂટી ગયું. પ્રથમ અંદરમાં એટલા આગ્રહ હતા કે મારા જેવું કોઈ નથી, હું તો સર્વજ્ઞ છું, એવું અંદરમાં અભિમાન રાખીને ફરતા હતા ઇન્દ્રભૂતિના કાળમાં. પણ માનસ્તંભ દેખીને એકદમ માન ગળી ગયું ને ત્યાંથી પાત્રતા શરૂ થઈ ગઈ. જો આ પહેલી ભૂમિકા પાત્રતાની આવે છે, પછી ભલે કેવળ જ્ઞાન સુધી પહોંચાય પણ પાયામાં પાત્રતા હતી તો જ્ઞાન દશાને પાયમા, જ્ઞાન દશા પાયમા તો કેવળ જ્ઞાન દશાને પાયમા. શું કહે છે કે માનસ્તંભ દેખીને એકદમ માન ગળી ગયું અને ત્યાંથી પાત્રતા શરૂ થઈ ગઈ. ભગવાનના અતિશયો કોઈ જુદા જ હોય છે, જો એ વાત વારંવાર આવે છે, ભગવાનના અતિશયો કોઈ તીર્થંકર ભગવાનના અતિશયો પણ જે અલૌકિક પ્રકારના જુદા હોય છે. આમ શું છે કે ચમત્કાર તો બીજાને પણ બીજા દેવોને પણ કરે છે, અન્ય મતમાં પણ થાય છે, નથી નથી થતા એવું કંઈ નથી, પણ એ બધા લૌકિક. કોઈ માંદો એ હાજો થાય ને, ગરીબ હોય શ્રીમંત થાય, બહુ બધું તો શું બધું એવું લૌકિક પદાર્થોમાં થાય એવું, પણ અંદરથી આત્મા ફરી જાય એ અતિશય જુદા પ્રકારનો આત્મા હોય છે. તેમના અતિશય કોઈ જુદા જ હોય છે, તેમની વાણી આદિ બધું જુદું જ હોય છે, એ બધું જુદું જ છે, એમનું બધું જુદું, કોઈ કોઈની આરે હરખાવી શકાય નહીં. અને તે જીવોને સહેજે પલટવાનું કારણ બને છે. એ જીવોને અનેક જીવો પલટો મારે, સહેજે સહેજે પલટો મારે, એવું સહેજે બને છે. ગૌતમ સ્વામી સમવસરણમાં આગળ જાય છે, ત્યાં સમ્યક દર્શન પામે છે, મુનિ દશા પામે છે, પ્રગટ થાય છે. બધી લબ્ધિઓ અને અવધિ મનો પરિજ્ઞાન પણ પ્રગટ છે. જ્યાં સમવસરણમાં જેમ જેમ આગળ જાય છે તેમ બધું ફેરફાર થવા માંડે છે. ભગવાનના દર્શન કરે છે અને દર્શન પામીને બોધ પામી જાય છે, દર્શન કરતા બોધ પામી જાય છે, અને ગણધર પદે બિરાજમાન થાય છે ત્યાં ભગવાનની વાણી છૂટે છે. કોઈ ગણધર નહોતો, વાણી નહોતી છૂટતી, 66 દિવસ સુધી વાણી ન છૂટી, કોઈ ગણધર નહોતું સભામાં, ઉત્કૃષ્ટ પાત્ર કોઈ નહોતું એવું, એ ઇન્દ્રભૂતિ ઉત્કૃષ્ટ પાત્ર હતા. એ આવ્યા પછી આ બધા ફેરફારો થયા અને ભગવાનની વાણી ચાલુ થઈ ગઈ. હા, એ તો એવું છે ભાઈ કે જ્યાં આત્માનું જ્ઞાન થાય ત્યાં નવે તત્વનું જ્ઞાન થાય. ચોથાથી 12મા ગુણસ્થાન સુધી સમર નિજરા તત્વ છે, અને કેવળ જ્ઞાન છે એ મોક્ષ તત્વ છે. નવે તત્વનું જ્ઞાન થઈ જાય અભેદપણે, વિકલ્પ ઉઠ્યા વિના, અભેદભાવે બધું અંદર આવી જાય શુદ્ધ ઉપયોગમાં. એટલે બેન તો વાત જ જુદી છે આખી. શું એટલે એ તો મુનિદશાનું વર્ણન આ બેનસેના વચનામૃતમાં આવે છે ને. મુનિદશાનું વર્ણન કેવું કર્યું છે, સામે મુનિ ભાવલિંગી ઊભા હોય અને એમને જોઈ જોઈને એમનું શબ્દ ચિત્ર ચિતરતા હોય એવી રીતે વર્ણન કર્યું છે. અત્યારે ક્યાં મુનિ છે કોઈ? અત્યારે તો કોઈ સામે મુનિ દેખાતા નથી, છતાંય તે જ્ઞાનમાં પ્રત્યક્ષ કરીને લખ્યું છે એવું સરસ વર્ણન કર્યું. નિકર વર્તમાન દિગંબર સમાજમાં એવી ખોટી છાપ પડી છે કે આપણે લોકો ગુરુદેવ અને ગુરુદેવના અનુયાયી લોકો દિગંબર મુનિને માનતા નથી. પણ બેનશ્રી અને ગુરુદેવે ભાવલિંગી મુનિઓની એવી વાતો કરી છે ને એવી ભક્તિ કરી છે, વર્ણન કરતાં કરતાં એટલું બહુમાનને ભક્તિ કરી છે કે એ લોકોને ઉભા રહી જવું પડે એમ છે કે આપણે આવું નથી કરી શકતા, એટલું આ લોકો સમજે છે આ બાબત, મને ભક્તિ કરી શકે છે એવો વિષય બહાર આવ્યો છે. એકદમ અંદરમાં પલટો થઈ જાય છે અને ભગવાનની વાણી છૂટે છે. અંદર પાત્રતાની તૈયારી હોય તો ભગવાન અતિશય પ્રબળ નિમિત્ત બને છે. થોડીક પણ પાત્રતા લઈને જાય ને ભગવાનના ધર્મસભામાં, તીર્થંકરની ધર્મસભામાં થોડીક પાત્રતા લઈને જાય ને સમ્યક દર્શન લે, અને વિશેષ પાત્રતા હોય તો મુનિપણું લે અને કેવળ જ્ઞાન પણ લે. એ બધી શક્યતા ત્યાં સમવસરણમાં છે. બાકી અપાત્ર હોય ત્યાં તો બીજો કોઈ ઉપાય છે અને એમાં તો તીર્થંકર દેવનું પણ ચાલે એવું નથી. મહાભાગ્ય ગુરુદેવ ભરત ક્ષેત્રમાં જન્મા, અત્યારે તેમના જેવો નમૂનો પણ કોઈ દેખવામાં આવતો નથી. અજોડ ગુરુદેવની વાત બધી અજોડ હતી, તેમની વાણી આદિ બધું જુદું હતું. તેમના દર્શન માત્રથી જીવો ઉછળી જતા હતા, દર્શન માત્રથી ઉછળી જતા હતા, એમના દર્શન માત્રથી જીવો ઉછળી જતા હતા. પોતાનું હૃદય ઉછળી જતું હતું ને, પોતાની દ્રષ્ટિએ જોવે છે અને આ જુદા પુરુષ છે એવું થઈ જતું હતું. આ કોઈ જુદા પુરુષ, અલૌકિક પુરુષ છે. એવું ઘણાને લાગતું હતું. અહીં સુધી આગળકાલ જેની પાસે આ ગ્રંથ હોય એને લેતા આવો. અહીં આપણે એકાદ ડઝન બીજા વધારે લેવા છે, પછી પૂરું થાય પછી જેની પાસે નહીં હોય એને ઘરે લઈ જવાની છૂટ આપી દો.
પ્રોગ્રામ છે, ઘણા લોકો આવવાનું છે. એક માણસ